समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय करी रह्या छीए। एमां मोक्ष अधिकार आजे पूरो थशे। छेल्लो कलश 192 આજે લઈએ છીએ। કળશ 191 પછી હવે વાત કરે છે કે હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતા તેના અંત મંગળ રૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું કળશ રૂપ કાવ્ય કહે છે। કળશ 191માં મોક્ષ થવાનો અનુક્રમ બતાવ્યો અને એ રીતે એ પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધોનો નાશ કરી અને નિત્ય ઉદય રૂપ કેવળ જ્ઞાનને પામી શુદ્ધ થઈ સર્વ કર્મનો નાશ કરી અને મોક્ષને પામે છે। એટલે હવે કહે છે કે આ મોક્ષને પામે છે તો એવા આત્મદ્રવ્ય નો મહિમા, એટલે કે આત્મદ્રવ્ય કેવું હોય જે મોક્ષને પામે છે એની અહીંયા વાત કરે છે। એટલે કહે છે કે જ્ઞાનના પૂર્ણ જ્ઞાનના મહિમાનું, એટલે સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું કળશ રૂપ કાવ્ય છે। તો કળશ 192 બંધ છેદાત કલયત અતુલમ મોક્ષમ અક્ષયમ એત નિત્ય ઉદ્યોત સ્ફુટિત સહજ અવસ્થમ એકાંત શુદ્ધમ એકાકાર સ્વરશ ભરત અત્યંત ગંભીર ધીરમ પૂર્ણ જ્ઞાનમ જ્વલિતમ અચલે સ્વસ્ય લીનમ મિહિમ્ની। કળશ 192ના અર્થમાં અહીંયા કહે છે કે કર્મબંધના છેદથી અતુલ અક્ષય અવિનાશી મોક્ષને અનુભવતું નિત્ય ઉદ્યોતવાળી, એટલે જેનો પ્રકાશ નિત્ય છે એવી સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું બંધત છેદાત અતુલમ અક્ષયમ મોક્ષમ કલયત નિત્ય ઉદ્યોત સ્ફુટિત સહજ અવસ્થમ એવું એવું એકાંત શુદ્ધ। એકાંત શુદ્ધ એટલે કે કર્મનો મેલ નહીં રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું એકાંત શુદ્ધ અને એકાકાર સ્વરસ ભરત અત્યંત ગંભીર ધીરમ એકાકાર એકાકાર એક જ્ઞાન માત્ર આકારે પરિણમેલા નિજ રસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઉઠ્યું। એતત પૂર્ણ જ્ઞાનમ જ્વલિતમ આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઉઠ્યું સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજવલ્યમાન પ્રગટ થયું પોતાના અચળ મહિમામાં લીન થયું સ્વસ્ય અચલે મિહિમની લીનમ. શું કહ્યું? કે કર્મબંધના છેદથી, કર્મબંધનો છેદ થતા હવે કોઈ કર્મના બંધ રહ્યા નહીં, નવા કર્મનો બંધ પડશે નહીં, એટલે હવે ભવના ભ્રમણ થવાના નથી. અને જે પૂર્વે કર્મ હતા એની નિજરા કરી, કષાય રહિત થયા, હવે કષાય ઉત્પન્ન થવાના નથી, અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવી જે દશા છે એ તીર્માગુંસ્થાનની દશા છે. અને પછી જ્યારે બાકી રહેલા ચાર અઘાતી કર્મ એનો ક્ષય થતાં એ જીવ એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે, એમ એ પૂર્ણ મોક્ષ દશાને પ્રાપ્ત કરી લે છે. અહીંયા કહે છે કે કર્મબંધના છેદથી, આમ કર્મબંધનો છેદ થતાં અતુલ, જેની તુલના ન કરી શકાય તેવું અતુલ, અક્ષય, કે જે દશા હવે હંમેશ માટે રહેવાની છે એ દશાનો હવે નાશ થવાનો નથી, એનો ક્ષય થવાનો નથી, એવી અક્ષય દશા, એ અવિનાશી, એવા મોક્ષને અનુભવતું નિત્ય ઉદ્યોતવાળી, નિત્ય હંમેશા જેનો પ્રકાશ રહે છે એવી, તેનો પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ છે, નિત્ય ઉદ્યોતવાળી, જેનો પ્રકાશ નિત્ય રહે છે એવી સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું એકાંત શુદ્ધ. એકાંત શુદ્ધ એટલે એમાં કર્મનો મેલ નહીં હોવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું એકાંત શુદ્ધ, પૂર્ણપણે નિર્મળ અને એકાકાર, એક જ્ઞાન માત્ર આકારે, બીજા કોઈ આકારે નહીં, એકાકાર એટલે એક જ્ઞાન માત્ર આકારે પરિણમેલા નિજ રસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઉઠ્યું. શું થયું? આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઉઠ્યું. આ બધું થયું અને વાત કોની કરી? જ્ઞાનની વાત કરી, કે આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઉઠ્યું. એટલે સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજવલ્યમાન પ્રગટ થયું. એ જ્ઞાન ઝળહળી ઉઠ્યું કહો, કે આ શુદ્ધ આત્મદ્રવ્ય પ્રગટ થયું કહો? કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે કહે છે કે આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઉઠ્યું, અને એનો અર્થ કર્યો કે શુદ્ધ આત્મદ્રવ્ય પ્રગટ થયું. અને કેવું પ્રગટ થયું? તો કહે છે કે જાજવલ્યમાન પ્રગટ થયું. પોતાના અચળ મહિમામાં લીન થયું, જે જ્ઞાન પોતાના સ્વરૂપમાં જ લીન થયું, જેનો મહિમા કોઈ શબ્દોમાં ના આવી શકે એવો આ ભગવાન આત્મા એ જ્ઞાન સ્વરૂપે છે, અને એ પર્યાયમાં પ્રગટ થયું. એવું સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયું. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, મુક્ત દશાને અનુભવતું, જેની તુલના ન કરી શકાય અને જે દશા અવિનાશી છે એવી મોક્ષની દશાને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ, જે અવસ્થા કોઈએ કરી છે એમ નહીં, કોઈના કારણે છે એમ પણ નહીં, કોઈને આધીન છે એમ પણ નહીં, પણ જે પોતાની સ્વાભાવિક અવસ્થા છે, સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, એટલે જે અવસ્થા પોતાની સ્વાભાવિક છે આત્માની, એ મોક્ષ અવસ્થા, મુક્ત અવસ્થા એ સ્વાભાવિક અવસ્થા છે. એ અવસ્થાને કાંઈ કરવી પડતી નથી, એ અવસ્થા તો એની સ્વાભાવિક અવસ્થા છે. પણ આ જીવ અનાદિનો મિથ્યાત્વને કારણે રખડી રહ્યો છે અને એનું લક્ષ્ય પણ નથી કર્યું કે પોતાની કેવી અવસ્થા છે. પોતે મુક્ત સ્વભાવી છે, પોતે બંધ સ્વભાવી નથી. આ કર્મની મલિનતા છે, કર્મના બંધ છે, પણ કાંઈ એનો સ્વભાવ નથી. કર્મ બંધ એ કાંઈ એનો સ્વભાવ નથી, પરંતુ એથી વિપરીત એનો તો મુક્ત સ્વભાવ છે. એવી પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ આ જ્ઞાન અહીંયા પ્રગટ થયું એની વાત કરતા પંડિત વ્યાકરણ કહે છે કે કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ અત્યંત શુદ્ધ સમસ્ત જ્ઞેયાકારોને ગૌણ કરતું એકમાત્ર જ્ઞાન આકારે થયું છે. પોતે અન્ય જ્ઞેય આકારે હવે થતું નથી, એ હવે પરનું લક્ષ કરતું નથી, હવે એ અન્ય જ્ઞેયો તરફ વળતું નથી. જગતમાં અનંત જ્ઞેય છે, પણ એક પણ જ્ઞેય ને હવે એ ગ્રહતું નથી. એટલે સમસ્ત જ્ઞેય આકારોને ગૌણ કરતું, ભલે એની નિર્મળતા એવી છે એટલે કે જ્ઞેયો એમાં જણાય, જ્ઞાનમાં એ જણાય, પરંતુ એ કોઈને એના જ્ઞાનનો વિષય કરતું નથી. એ નિર્મળતા એવી છે કે એમાં જગતના સર્વ જ્ઞેયો ઝળકી ઉઠે, પરંતુ એ જ્ઞાન કોઈને વિષય બનાવતું નથી અને એમ વિષય બનાવીને એનું જ્ઞાન કરતું નથી. એ તો પોતે પોતાનામાં જ રહ્યું છે, જ્ઞાન તો સ્વમાં જ રહ્યું છે. પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ અત્યંત શુદ્ધ સમસ્ત જ્ઞેય આકારોને ગૌણ કરતું અત્યંત ગંભીર, જેનો પાર નથી એવું ગંભીર અને ધીર, જ્યાં આકુળતાનું નામ નિશાન નથી, આકુળતા વિનાનું એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિમામાં લીન થયું. જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપને વિશે એ લીન થયું. દરેક અધિકારને અંતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આવા કળશની રચના કરી છે. આ પણ એવો જ એક કળશ છે, અને એમાં આ તો મોક્ષ અધિકાર પૂરો થયા પછીનો કળશ છે. ત્યારે એવી જ અદભુત વાત કરી હોય કે કેવો છે ભગવાન આત્મા, એ જ્ઞાન સ્વરૂપ છે, અને જે પ્રગટ થયું છે તે શું પ્રગટ થયું છે? તો કે એ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એ પ્રગટ થયું છે. કેવું છે? ધીર ગંભીર છે, અક્ષય છે, અવિનાશી અતુલ છે, અને એની સહજ દશા ખીલી નીકળી છે, અને માત્ર એક જ્ઞાન આકારે છે. એવું આ જ્ઞાન પ્રગટ થયું. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 530, કળશ 192 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, કર્મ બંધના છેદથી એટલે શુદ્ધ ચિદાનંદ ઘન આત્મા છે તેના જ્ઞાન શ્રદ્ધાન અને અંતર રમણતા લીનતા કરવાથી રાગાદીનો સર્વથા નાશ થઈ જાય છે અને સર્વ કર્મનો છેદ થઈ જાય છે, અને ત્યારે અતુલ અક્ષય કેવળ જ્ઞાનમય મોક્ષ દશા પ્રગટ થાય છે. ભાઈ, સિદ્ધોને જે વડે મોક્ષ દશા પ્રગટ થઈ છે એવું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે. આ સિદ્ધ દશા, આ મુક્ત દશા, આ મોક્ષની દશા જેમને પ્રગટ થઈ છે એવા આનંદ સિદ્ધો અને બીજા જીવોમાં કોઈ ફેર નથી. કઈ અપેક્ષાએ કે એવા પોતાના સ્વરૂપને એ પણ શુદ્ધ પ્રગટ કરી શકે એ અપેક્ષાએ. ભગવાન આત્મા એ એવો જ છે, એનું એવું સામર્થ્ય છે કે એ પોતે પોતાની શુદ્ધ પૂર્ણ નિર્મળ દશાને પ્રગટ કરી શકે. જે સિદ્ધોને મોક્ષ દશા પ્રગટ થઈ છે એવું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે. કેવી છે એ મોક્ષ દશા? તો કહે છે કે અતુલ, અર્થાંત ઉપમા જેને ન આપી શકાય, જેની કોઈની સાથે તુલના ન કરી શકાય તેવી અતુલ, જેની તુલના કે ઉપમા કોઈની સાથે ન કરી શકાય એવી મોક્ષ દશા અતુલ અનુપમ છે. વળી તે અક્ષય અર્થાત અવિનાશી છે. આત્મામાં અજ્ઞાન અને રાગ દ્વેષનો સર્વથા નાશ થઈને જે પૂર્ણ કેવળ જ્ઞાન અને વિતરાગતાની દશા પ્રગટ થઈ તે અક્ષય અવિનાશી છે. આ દશા અક્ષય અવિનાશી છે એ વાતની જેમને ખબર નથી એ લોકો એવું માને છે કે ભગવાન આવી નીચે આવી અને ભક્તોને મદદ કરે, ભક્તોને ભીડ પડે તો એ અવતાર ધારણ કરે અને જ્યારે પૃથ્વી ઉપર અહીંયા પાપ વધી જાય તો એ પાપીઓનો નાશ પણ કરે. પણ આવું હોતું નથી. આ તો સિદ્ધની દશા જે પ્રગટ થઈ તે સિદ્ધ ભગવાનનું હવે ક્યાંય પરમાં લક્ષ્ય હોતું જ નથી, એટલે પર સંબંધી એમને રાગ કે દ્વેષ થાય જ નહીં. એ માન્યતા એ બરાબર નથી. એ માન્યતા એ અન્ય મતમાં છે કે એ અવતાર લે, પણ કઈ જૈન પ્રમાણે આપણે એવું માનતા નથી. અનંત આનંદની અક્ષય દશા, જેનો ક્ષય ન થાય એવી દશા, અનંત આનંદની દશા છે તો પછી એ આનંદમાં વિક્ષેપ ક્યાંથી પડે? એ અવ્યા બાદ સુખની દશા છે તો પછી એમાં વિક્ષેપ ક્યાંથી પડે? એટલે એ તો એમ જ રહે છે, એમાં કઈ વિક્ષેપ પડતો નથી અને એ કઈ નીચે આવતા નથી. એટલે અનંત આનંદની અક્ષય દશા જેને પ્રાપ્ત થઈ એ પછી ભવ ધારણ કરતા નથી, એને ભવનું બીજ જ સમૂળગું નાશ પામી ગયું છે. ભવનું બીજ શું છે? આ કસાય છે, રાગ દ્વેષના ભાવ છે, એ હવે નિર્મૂળ થયા છે. એટલે હવે ક્યાંથી એ ભવના ભ્રમણ કરે? બધા કસાયો ચાલ્યા ગયા છે. એટલે હવે આ તો જ્યારથી એ દશા પ્રગટ થઈ, જ્યાંથી એની શરૂઆત થઈ એટલે એની આદિ છે, એટલે સ આદિ એટલે સાદિ, અને પછી હંમેશ માટે રહેશે, અનંત અનંત કાળ સુધી રહેશે, એટલે સ આદિ અનંત અનંત સમાધિ સુખમાં, અર્થાત મોક્ષ દશા પ્રગટતી તે અનંત સુખની દશા એવા જ અનંત કાળ રહેવાની છે. આવી અક્ષય મોક્ષની દશા છે. 531માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે મોક્ષને એટલે કે અનંત આનંદને અનુભવતું, મોક્ષને અનુભવતું એમ આવ્યું ને શ્લોકના અર્થમાં એમ કહ્યું ને કે મોક્ષને અનુભવતું એટલે એટલે કે અનંત આનંદને અનુભવતું. જેમ ફૂલની કળી સર્વ બાંકડીએ ખીલી નીકળે તેમ આત્માનું જ્ઞાન અને દર્શન પૂર્ણ ખીલી નીકળ્યું. તે પૂર્ણ જ્ઞાન દર્શનની દશા સહજ એટલે સ્વાભાવિક અને નિત્ય ઉદ્યોતરૂપ છે. નિત્ય ઉદ્યોતરૂપ છે અર્થાત જેનો પ્રકાશ નિત્ય છે. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન જે અંતરમાં સ્વભાવમાં વિકાળ શક્તિપણે હતા કે હતા પણ શક્તિપણે હતા, કેમ કે એ ત્રણેય કાળ રહેવા વાળા છે, ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. જે વિકાળ શક્તિપણે હતા તે વર્તમાન માં વ્યક્ત થયા એટલે ખીલી નીકળ્યા, ને એમ એ નિત્ય ઉદ્યોતરૂપ. આગળ કહે છે અજ્ઞાનીઓ આત્મા આત્મા એમ કહે છે, પરંતુ આત્માના સાચા સ્વભાવની તેમને ખબર નથી કે આત્માનો સ્વભાવ કેવો છે એ તો જાણતા નથી. આત્મા આત્મા કરે પણ અનુભવ વિના કેવો છે ભગવાન આત્મા એ ખ્યાલમાં આવે એવું નથી. એ કોઈ કલ્પનાનો વિષય નથી, એ અનુભવનો વિષય છે. અનુભવનો વિષય છે તો એને અનુભવવો પડે. એના વિશે ગમે તેટલી કલ્પના કરીએ તો પણ આત્માનું સ્વરૂપ સમજાય નહીં, અનુભવથી જ સમજાય. જે અનુભવની વાત છે તે વાણીમાં ના આવે, એટલે સમજાવી શકાય પણ નહીં. એટલે એવો ભગવાન આત્મા જેણે હજી અનુભવ્યો નથી, જાણ્યો નથી, એને એવા આત્માના સાચા સ્વરૂપની ખબર નથી. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા જોયો ને કહ્યો છે, જોયો ને કહ્યો છે એટલે કે એમણે અનુભવ સહિત જેવો જાણ્યો છે એવો એમની દિવ્ય ધણીમાં એ આવ્યો છે. એવો જ એ દિવ્ય ધણીમાં કહેવાયો છે. તે પૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલો પદાર્થ છે. એવો આ ભગવાન આત્માનો અનુભવ કરી તેમાં એકાગ્ર થતા પર્યાયમાં પૂર્ણ જ્ઞાન અને આનંદ ખીલી નીકળે છે. જેને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થયું તેને તે નિત્ય ઉદ્યોત રૂપ છે. એ પછી જતું નથી. એ કેવળ જ્ઞાન કેવળ દર્શન એ હંમેશા રહે છે. એ જ્ઞાન દર્શનનો પ્રકાશ એમ જ રહે છે, નિત્ય ઉદ્યોત રૂપ છે. પછી કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન જ રહે છે. પછી એમાં કાંઈ અભાવ થતો નથી. એ જ્ઞાનની દશા કાંઈ ઝીણી પડતી નથી. કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની જે દશા છે એ કાંઈ ઝીણી પડતી નથી, કાંઈ હલકી ઉતરતી થતી નથી. એ પૂર્ણપણે જ પ્રકાશી રહે છે, નિત્ય હંમેશને માટે. નિત્ય ઉદ્યોત કોને માટે શબ્દ મૂક્યા છે? એ કેવળ જ્ઞાનની કેવળ દર્શનની જે દશા આજે પ્રગટ થયું છે પૂર્ણપણે, એને માટે એ શબ્દ મૂક્યા છે. આગળ કહે છે કે વળી તે એકાંત શુદ્ધિમ, એટલે એકાંત શુદ્ધ છે. શુદ્ધ 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 એવું કર્મના મેલથી રહિત અત્યંત શુદ્ધ છે. અને એકાકાર સ્વભરત અત્યંત ગંભીર ધીરમ, એકાકાર નિજ રસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે. નિજ રસની અતિશયતાથી, નિજ રસ જ એવો છે, ગંભીર ધીર છે. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, સંસાર દશામાં અલ્પજ્ઞ દશામાં જ્ઞાનની દશા એકાકાર એકરૂપ ન હતી. અહીંયા એકાકાર કહ્યું ને તો એકાકાર એટલે શું એ સમજાવવું છે. સંસાર અવસ્થાની અંદર તો એને જ્ઞાનની દશા કેવી હતી? અલ્પ જ્ઞાનની દશા હતી, એટલે કે અલ્પજ્ઞ દશા હતી. જ્ઞાન ઓછું અલ્પ હતું. અંદર જ્ઞાન ગુણ છે એ તો એવો ને એવો જ પૂર્ણપણે જ છે, અંદર તો એ પડ્યું જ હતું. પણ પ્રગટતાની અપેક્ષાથી અહીંયા એમ કહ્યું છે કે સંસાર દશામાં એને અલ્પ પ્રગટતા હતી, એટલે અલ્પજ્ઞ દશા હતી. એ અલ્પજ્ઞ દશામાં એ જ્ઞાનની દશા એક આકાર એક રૂપ ન હતી, અનેક રૂપ થતી હતી. તે પરમાત્મ દશામાં સર્વજ્ઞતા પ્રગટતા, પરમાત્મ દશામાં એટલે હવે જે દશા પ્રગટ થઈ એટલે પરમાત્મા થયા. કેવળ જ્ઞાન થયું એટલે પરમાત્મા થયા. તો એવી પરમાત્મ દશામાં સર્વજ્ઞતા પ્રગટ થઈ છે ત્યારે આ જ્ઞાન છે તે એક આકાર થાય છે. એ જ્ઞાનની દશા છે એ પર્યાય હવે એકાકાર પ્રગટ થઈ. પહેલા એ પર્યાય છે તે અન્ય અન્ય આકારે થતી હતી, એટલે કે અન્ય અન્ય જ્ઞેયોને એ જાણવા વાળી થતી હતી. સંસાર અવસ્થામાં એ જ્ઞાનની દશા એક આકાર એક રૂપ ન હતી, અનેક રૂપ થતી હતી. જ્યારે હવે પરમાત્મ દશા પ્રગટ થઈ, સર્વજ્ઞતા પ્રગટ થઈ, એટલે તે એકાકાર થઈ, એકાકાર પ્રગટ થઈ. એકાકાર એટલે એક જ્ઞાન માત્ર આકારે સ્વરૂપે પરિણમી ગઈ. રાગાદીનો સર્વથા નાશ થતા જ્ઞાનની દશા એકાકાર એક રૂપે પ્રગટ થઈ. સ્વને છોડીને જીવ પરનું લક્ષ કરે છે તો એ પરનું લક્ષ એ સતત કરી શકતો નથી. એક જગ્યાએ એ સ્થિરતા કરી શકતો જ નથી. એને એક મિનિટમાં કેટલાય વિકલ્પ આવી જાય છે. 100 થી ચ્યુત થઈ અને જ્યારે એ પરનું લક્ષ કરે છે ત્યારે એમ કહીએ કે એનું લક્ષ પર તરફ થયું છે, એનો ઉપયોગ બહારમાં ગયો છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ પરલક્ષી થયા છે. પણ એ પરલક્ષી થઈને ક્યાંય ક્યાંય એ સતત એક સરખા રહે છે. એ તો જરાક વારમાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એમાં કેટલાય વિકલ્પો સાથે થઈ જાય છે. એક આકાર ક્યાં થાય છે અને એક આકાર થઈ જાય છે, કેટલા બધા વિકલ્પો એને થાય છે, એટલે એ એના જ્ઞેયો કેટલા બધા બદલાય છે, કેટલા જ્ઞેય આકારે એ થઈ જાય છે. પરનું લક્ષ કરે છે ને, કેમ કે એને રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, માન છે, માયા છે, બધા કસાયો પડ્યા છે, એટલે એમ જ થવાનું. જ્યાં સુધી કસાયો પડ્યા છે, કસાયો ની મંદતા પણ થઈ નથી, ત્યાં સુધી તો એ કેટલો વિભાવ આવે, કેટલો ઝડપથી પોતાના જ્ઞાન પ્રસંગના ઉપયોગને પલટાવે છે. કંઈક કસાય મંદ થાય છે તો સ્વભાવ છે, પણ તો પણ એના જ્ઞેય તો ઝડપથી બદલાતા જ રહે છે. પણ જ્યારે ખરેખર અનંતાનુબંધી કસાય એની ચોકડી જાય છે ત્યારે એને શાંતિ થાય છે. અને પછી જેમ 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 પુરુષાર્થ કરતો જાય છે તેમ 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 પછી એના વિકલ્પો ઘટે છે, જ્ઞેયો ઘટે છે. પછી એને જ્ઞેયોમાં લુપ્તતા થતી નથી. હવે અત્યારે જયારે પૂર્ણ દશા પ્રગટ થઈ છે ત્યારે તો પછી હવે એ કોઈ જ્ઞેયને જાણતું નથી, એ માત્ર સ્વને જ જાણે છે. જગતના બધા જ્ઞેયો એને જણાઈ જાય છે, એ કાંઈ એને જાણવા જતું નથી. એ જ્ઞાન એક આકારે એટલે સ્વરૂપે પરિણમી જાય છે. રાગાદીનો સર્વથા નાશ થતા જ્ઞાનની દશા એક આકાર એક રૂપે આ રીતે પ્રગટ થાય છે. હવે એને કાંઈ નથી, ક્યાંય રસ નથી. સ્વમાંથી જે પૂર્ણ આનંદનો રસ આવી રહ્યો છે, જે સુખનો અનુભવ થઈ રહ્યો છે, એની આગળ બીજું કાંઈ હવે એને આકર્ષી શકે એમ રહ્યું જ નથી. એ તો પૂર્ણ આનંદ ને પૂર્ણ સુખની દશામાં પહોંચી ગયા છે. એટલે હવે એમાંથી એ બહાર આવીને અવતાર લે એ તો ક્યાંથી બને? જગત તરફ લક્ષ કરે અને જગતમાં આ બધું અધર્મ ચાલી રહ્યો છે અને માટે હવે એ અવતાર લે, ને આવું બધું હોય જ નહીં, એ શક્ય જ નથી. અહીંયા કહે છે કે આત્માનો જે નિજરસ ચૈતન્ય રસ, આનંદ રસ, વિતરાગ રસ છે, એ આનંદ રસ છે. નિજરસ પોતાનો રસ એ એવો આનંદ રસ છે કે એના વર્ણન ન થઈ શકે. એ વિતરાગ રસ છે, તેની અતિશયતા વિશેષતા કેવળ જ્ઞાન અને મોક્ષ દશા પ્રગટ થઈ છે. ગુરુદેવ કહે છે કે સિદ્ધ દશા આવી નિજરસની ચૈતન્ય રસની અતિશયતાથી અત્યંત ગંભીર છે. છદ્મસ્થને તેની ગંભીરતાનો પાર પામવો મુશ્કેલ છે. છદ્મસ્થને આ ગંભીર દશાનો પાર પામવો મુશ્કેલ છે, એટલે કે એને ખ્યાલ આવવો મુશ્કેલ છે. અનુભવની વાત છે ને પ્રભુ. સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્માની જ્ઞાનના ઉઘાડની દશા જે છે એને પામી ન શકાય, એ અમાપ છે, એને છદ્મસ્થ પામી ન શકે. જેમ સમુદ્ર અતિ ઊંડો ગંભીર છે, તેમ ભગવાનનું પવિત્ર જ્ઞાન અતિ ઊંડું અમાપ ગંભીર છે. એનું માપ ન નીકળે એવું ઊંડું જ્ઞાન છે, ગંભીર છે. આગળ 532માં પાના પર કહે છે કે વળી તે ધીર એટલે કે શાશ્વત છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું તે હવે શાશ્વત રહેવાનું છે, અચળ રહેવાનું છે, પડવાનું નથી. ચાર ગતિમાં સંસારમાં જેમ પલટના થાય, હીન અધિકતા થાય, તેમ હવે થશે નહીં. તે ધીરું અચળ શાશ્વત છે. આવું નિજરસની અતિશયતાથી અત્યંત ગંભીર અને ધીર એવું જ્ઞાન જ્વલિતમ એટલે ઝળહળી ઉઠ્યું, પ્રગટ પ્રકાશમાન થયું. જેમ દિવાસળીમાં શક્તિ રૂપે અગ્નિ છે, એ દિવાસળી આપમેળે એ સળગ્યા કરતી નથી, પણ જયારે એને સળગાવવામાં આવે એટલે એને ઘસી સળગાવવામાં આવે છે ત્યારે એ પ્રગટ થાય છે. પણ એમાં એ શક્તિ પડેલી છે, દિવાસળીમાં શક્તિ રૂપે એ અગ્નિ પડેલો છે, એટલે એ ઘસતા ભડકા રૂપે પ્રગટ થાય છે. તેમ આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, ત્રિકાળ શક્તિ રૂપે વિદ્યમાન છે, એ પડેલા છે. એને અંતર એકાગ્રતા વડે ઘસતા, અર્થાંત અંતર અનુભવ કરતા, એ જળહળ જ્યોતિ રૂપે પર્યાયમાં પ્રગટ થયા. જો કેટલી સરસ અહીંયા તુલના કરી અને વાત કરી છે, સરખામણી કોની સાથે કરી છે, દિવાસળીની સળીની સાથે, કે જેમાં એ અગ્નિ પડ્યો છે, શક્તિ રૂપે એ અગ્નિ છે અને એમાં ઘસતા એ ભડકો થાય છે, પ્રજ્વલિત થાય છે. એમ આત્મામાં પણ અંદરમાં એ પડ્યું છે. શું પડ્યું છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, ત્રિકાળ શક્તિ રૂપે પડેલું છે, વિદ્યમાન છે, છે, છે ને છે. એને અંતર એકાગ્રતા કરતા એ જળહળ જ્યોતિ રૂપે અનુભવમાં આવે છે. એ અંતર અનુભવ કરતા એ જળહળ હોતી એને દેખાય છે, જણાય છે, એ પ્રગટ્યા છે. સ્વરૂપમાં એકાગ્ર થઈ લીન રહેતા આત્મદ્રવ્ય કેવળ જ્ઞાન આદિ વડે ઝળહળી ઉઠ્યું. જેવું અંદર ચૈતન્યનું સામર્થ્ય હતું તેવું પર્યાયમાં પ્રગટ થયું. આગળ કહે છે, ભાઈ આ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન કઈ બહારથી આવે છે એમ નથી, પણ અંદર ભગવાન આત્મામાં શક્તિપણે વિદ્યમાન છે, પડ્યા છે. તે અંતર એકાગ્રતાના અભ્યાસથી સ્વરૂપ લીનતા કરતા આગળ વધતા વધતા, એમ જ વારંવાર લીનતા કરતા કરતા જયારે સ્થિર થાય છે અંદરમાં, ત્યારે એ પર્યાયમાં ઝળહળી ઉઠે છે, એટલે જાજ્વલ્યમાન પ્રગટ થાય છે. હવે કહે છે, આ જે જ્ઞાન, કેવળ જ્ઞાન, જાજ્વલ્યમાન પ્રગટ થયું તે સ્વસ્ય અચલે મિહિમની લીનમ, પોતાના અચળ મહિમામાં લીન થયું. એટલે શું? કે અનાદિથી જ્ઞાન પુણ્યને પાપમાં, શુભ ને અશુભમાં, એ જ્ઞેયમાં લીન હતું, અનેક જ્ઞેયોમાં એ લીન થતું, પરંતુ અંતર એકાગ્રતાના અભ્યાસ વડે અને કેવળ જ્ઞાન જાજ્વલ્યમાન પ્રગટ થયું તે સ્વરૂપમાં જ લીન ડૂબેલું છે. નિજાનંદ રસ લીન છે. પહેલા તો શું હતું? કેવળ જ્ઞાન પ્રગટ નહોતું થયું ત્યારે એની જ્ઞાનની પર્યાય એ પુણ્ય પાપ શુભાશુભ ભાવમાં અને અનંત જ્ઞેયોમાં જતી હતી, પરંતુ હવે અંતરમાં એકાગ્રતા થઈ, એનો અભ્યાસ થયો, લીનતા થઈ, સ્થિરતા થઈ, ત્યારે જે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એ સ્વરૂપમાં જ લીન ડૂબેલું રહે છે, એ બહારમાં જતું જ નથી. એ નિજાનંદ રસલીન છે, પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદના રસમાં જ એ લીન ડૂબેલું રહે છે. જ્ઞાન અવિચળ જ્ઞાનમાં લીન છે. જ્ઞાન અવિચળ જ્ઞાનમાં લીન છે, ચળતું નથી એવા જ્ઞાનમાં લીન છે. જ્ઞેય પ્રતિ લીન નથી, હવે જ્ઞેય પ્રતિ લીન થતું નથી, બાહ્ય જ્ઞેયો છે એના તરફે જતું નથી, પરંતુ અવિચળ જ્ઞાનમાં જ લીન છે. અવિચળ જ્ઞાન એટલે ભગવાન આત્મા, એમાં જ એ લીન છે. જ્ઞાન જ્ઞાનમાં જ લીન છે, જ્ઞાન જ્ઞાનમાં જ સમાય છે, પરલક્ષે થતું નથી. આવી પૂર્ણ દશા એમની વાત કરી. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પાન નંબર 533 ઉપર ગુરુદેવ કહે છે કે કર્મનો નાશ કરી, એટલે અજ્ઞાન અને રાગ દ્વેષ મોહરૂપી ભાવ કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું જ્ઞાન પોતાની સહજ સ્વાભાવિક અવસ્થારૂપ છે અને તે અત્યંત નિર્વિકાર શુદ્ધ છે. પરમાત્માને અશુદ્ધતાનો અંશ પણ રહ્યો નથી. જ્ઞેય આકારોને ગૌણ કરતું એટલે શું કે લોકાલોકને જાણે છે પણ લોકાલોકમાં તે તન્મય નથી. જ્ઞેય આકારોને ગૌણ કરતું, લોકાલોક બધું જણાઈ જાય છે પણ એમાં એ તન્મય નથી. નિશ્ચયથી કેવળ જ્ઞાન પોતાની પર્યાયને જાણે છે કે જેમાં લોકાલોક જણાય છે. કેવળ જ્ઞાન પોતાની પર્યાયને જાણે છે કે જે પર્યાયમાં લોકાલોક જણાય છે. લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદભૂત વ્યવહાર નય છે, વ્યવહાર નય છે અને એ પણ અસદભૂત વ્યવહાર નય છે. સાચું નહીં, સદભૂત નહીં, અસદભૂત વ્યવહાર નય છે. લોકાલોકને જાણે છે આપણે એમ કહીએ ને, સર્વજ્ઞ લોકાલોકને જાણે છે, પણ એવું કહેવું લોક ને અલોક બધાને જાણે છે એમ કહેવું એ વ્યવહાર નયનું કથન છે ને. એ પણ કેવો વ્યવહાર, અસદભૂત વ્યવહાર. ખરેખર તો શું છે કે પોતે પોતાને જાણે છે, પોતાની પર્યાયને જાણે છે, જે પર્યાયમાં જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે. વળી લોકાલોક છે માટે લોકાલોકને જાણે છે એમય નથી. એ તો આપણે ઘણી વાર વાત સમજ્યા છીએ કે જે પર્યાય હજી થઈ જ નથી એને પણ ભગવાન જાણે છે. એટલે એમાં જ્ઞેય હોવા જોઈએ એમ પણ નહીં. હજી જે પર્યાય ઉત્પન્ન જ નથી થઈ એવી પર્યાયને પણ જાણે છે. એટલે એનો અર્થ એ જ થયો કે લોકાલોક છે માટે જાણે છે એમ નથી. એ તો જ્ઞાનની પર્યાયની એ સહજ શક્તિ છે કે પોતે પોતાથી જ સત્કારક રૂપ થઈને લોકાલોકને જાણતી થકી પ્રગટ થાય છે. એની પોતાની એવી શક્તિ છે. સામે જ્ઞેય હોય માટે જાણે એમ નહીં. કેવળ જ્ઞાનની પર્યાયના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ એમ સટકારક એ પર્યાય પોતે જ છે. પર જ્ઞેય તો નહીં પણ દ્રવ્ય ગુણ પણ નહીં. અંદર શક્તિ છે પણ પ્રગટ થવાનું સામર્થ્ય પર્યાયનું સ્વતંત્ર છે. પર્યાય ઉત્પન્ન શા માટે થઈ એનું એ ઉત્પન્ન થવાનું કારણ તો એના છ છ કારણ એ પર્યાયના પોતાના એટલે સ્વતંત્રપણે એક પર્યાય ઉત્પન્ન થઈ છે એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે. એટલે કહે છે કે પર જ્ઞેયને કારણે એ પર્યાય થાય છે કેવળ જ્ઞાનની એમ નથી પણ દ્રવ્ય ગુણે નહીં. અંદર શક્તિ છે એવી અદભુત શક્તિ પડી છે પણ પ્રગટ થવાની વાત છે અહીંયા. તો કે પ્રગટ થવાનું સામર્થ્ય પર્યાયનું સ્વતંત્ર છે. કેવળ જ્ઞાન ખરેખર લોકાલોકને અડ્યા વિના પોતાની સત્તામાં જ રહીને પોતે પોતાથી જ પોતાને પર્યાયને જાણે છે કે જેમાં લોકાલોક પ્રકાશિત થાય છે. પોતાની પર્યાયને જાણતા લોકાલોક જણાઈ જાય છે. ગુરુદેવે કઈ રીતે લોકાલોક જણાય છે એની સ્પષ્ટતા કરી. આગળ અહીંયા કહે છે કે આ પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થયું તે અતિ ગંભીર અને આકુળતા રહિત ધીર છે અને તે પોતાના મહિમામાં અચલ લીન છે, નિજાનંદ રસમાં જ લીન છે. હવે આ રીતે અહીંયા આ કવચ પૂરો થયો એટલે આગળ વાત કરે છે કે આ રીતે મોક્ષ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. ભાવાર્થમાં કહે છે કે રંગભૂમિમાં મોક્ષ તત્વનો સ્વાંગ આવ્યો હતો. એનો વેશ મોક્ષ તત્વ, અહીંયા તો એક પછી એક બધા તત્વ લીધા છે ને, એ બધા સ્વાંગ તરીકે અહીંયા લીધા છે. એ બધા વેશ છે, એ બધા વેશ છે. એટલે એ જ્યારે રંગભૂમિમાં આવે છે અને પછી જ્યારે એ પરખાઈ જાય છે, એ પરખાઈ જાય છે કે આ તો વેશ છે, એટલે પછી એ નીકળી જાય છે. જ્યાં સુધી પરખાઈ નથી જતા ત્યાં સુધી એ ત્યાં રમત કરે છે, પણ જ્યારે એ પરખાઈ જાય છે કે આ તો આ છે, પછી એ વેશ એવાળો જે છે તે ચાલ્યો જાય છે. એવી રીતે અહીંયા રંગભૂમિમાં આ મોક્ષ તત્વનો સ્વાંગ આવ્યો હતો, એનો આ વેશ આવ્યો હતો. એને જ્ઞાને જાણી લીધો, જ્ઞાન દ્વારા એ પરખાઈ ગયો, જણાઈ ગયો. એટલે કે જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. જેમ સંસાર દશા એક સ્વાંગ છે, ભેખ છે, વેશ છે, તેમ મોક્ષ દશા એ પણ એક સ્વાંગ છે, ભેખ છે. સિદ્ધપદ મોક્ષ દશા સ આદિ અનંત સમયે સમયે નવી નવી પ્રગટ થાય છે. જો અહીંયા સમજવાનું છે, એક વખત જે પર્યાય પ્રગટ થઈ છે એ પણ એક સમયની છે, પછી બીજા સમય એવી ને એવી જ પ્રગટ થાય છે, એના પછીના સમય પણ એવી ને એવી જ પ્રગટ થાય છે. એટલે એ પછી શાશ્વત રહે છે એમ કહેવાય. પરંતુ દરેક સમયે સમયે એ મોક્ષની દશા નવી નવી પ્રગટ થાય છે. દ્રવ્ય ગુણ નિત્ય છે, પણ મોક્ષ દશા એ દશા છે ને, એ પર્યાય છે ને, એટલે એવી ને એવી પર્યાય એક પછી એક થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. બસ અનંત કાળ સુધી એવી ને એવી શુદ્ધ નિર્મળ સિદ્ધ દશા પ્રગટ થયા જ કરે છે, મુક્ત દશા પ્રગટ થયા જ કરે છે. પણ એ એક એક સમયની જુદી જુદી છે. એ દ્રવ્ય ગુણ જે નિત્ય છે એ, પણ મોક્ષ દશા છે એ એક સમયની છે, એટલે એ એક સમયનો સ્વાંગ છે. અહીંયા કહે છે કે જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યાં મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી નીકળી ગયો. અને પંડિતજી કહે છે કે જ્યો નર કોઈ પર્યો દડબંધન, બંધ સ્વરૂપ લખઈ દુઃખકારી, ચિંત કરઈ નીતિ કેમ કટઈ યહ, તૌ છિદઈ નહીં નૈક ટિકારી. છેદન કું ગહી આયુધ આય ચલાય, નિશંક કરઈ દુઈ ધારી. ક્યો બુદ્ધ બુદ્ધિ કસાય દુધા કરી, કર્મરૂ આત્મ આપ ગહારી. એના અર્થ કરતા ગુરુદેવ કહે છે, કોઈ પુરુષ લોખંડની સાંકળના દંડ બંધનમાં પડ્યો હોય, લોખંડની સાંકળના દંડ બંધનમાં પડ્યો હોય, બરાબર લોખંડની સાંકળથી બંધાઈ ગયો હોય, અને વિચારે કે બંધન મહા દુઃખકારી છે, તો એટલા વિચાર માત્રથી બંધન છૂટે નહીં. કે આ સાંકળથી બંધાયો છું એ મને દુઃખ આપે છે, તો એટલા વિચારથી કાંઈ બંધ છૂટી જતો નથી. વળી બંધનની ચિંતા જ કર્યા કરવાથી બંધ છૂટે નહીં. કે આ બંધ છે, આવો છે, આ સાંકળનો છે, આ સાંકળની કડીઓ છે, આ છે તે છે, એમ વિચાર કરવાથી કાંઈ એ બંધ છૂટી જતો નથી. પણ આયુધ વડે તે બંધનને બેડીને તોડે તો તૂટે, એને સેવા સાધન વડે તોડી નાખે તો તૂટે અને પોતે છૂટે. જો આ વાત અગાઉ શરૂઆતમાં જ કરવામાં આવી, સૌથી શરૂઆતની ગાથાની અંદર જ કુનકુંદાચાર્ય ભગવાને આ વાત કરી કે આ બંધનની દશા છે એ કઈ રીતે છૂટે એમ કરી અને શરૂઆતની ગાથાઓમાં ઉપાય બતાવ્યો. એટલે માત્ર વિચાર કરવાથી પણ નહીં અને એની ચિંતા કરવાથી એનાથી પણ નહીં, એના વિશ્લેષણો કરવાથી પણ નહીં, પરંતુ ખરેખર આયુધ વડે બંધનને તોડે તો જેમ બેડી તૂટે છે એવી જ રીતે આપણે અહીંયા પ્રજ્ઞાછીણીની વાત હતી ત્યારે આ વાત લીધી હતી. તો એ વાત અહીંયા કહે છે કે તેમ આત્મામાં રાગ દ્વેષ મોહનું બંધન છે અને તે દુઃખદાયક છે. દુઃખરૂપ શું છે? રાગ દ્વેષ મોહનું બંધન છે તે દુઃખરૂપ છે. સંયોગો દુઃખરૂપ છે એમ નથી, સંયોગો કંઈ દુઃખ આપતા નથી. સંયોગો સંયોગોમાં રહ્યા, પણ એને એનું જેટલું વલણ છે એટલું એને દુઃખ આપે છે. જેટલો રાગ વધારે છે એટલું વધારે દુઃખ થાય છે, જેટલો દ્વેષ વધારે છે એટલું વધારે દુઃખ છે, જેટલો ક્રોધ વધારે છે એટલું વધારે દુઃખ છે, જેટલો મોહાંત થયો છે એટલા વધારે દુઃખને અનુભવે છે. એટલે એ રાગ દ્વેષ મોહ છે એ જ ખરેખર તો દુઃખનું મૂળ કારણ છે, એ બંધન છે, એના નિમિત્તે કર્મના બંધ પડે છે અને તે દુઃખદાયક છે. પણ એટલા વિચાર માત્રથી કાંઈ બંધન છૂટે નહીં કે આ કર્મના બંધ છે એનાથી હું દુઃખી થઉં છું, એટલો કંઈ વિચાર કરવાથી છૂટે નહીં. વળી બંધનની ચિંતા કર્યા કરવાથી પણ બંધન છૂટે નહીં. કરે આવા બંધનને, આવા કર્મને, અરે કેવા કર્મ, કેવા પાપ કર્યા, તો કેવા ઉદય આવ્યા, એમ કર્યા કરવાથી કાંઈ એ બંધન છૂટતા નથી. પરંતુ ભેદ વિજ્ઞાન રૂપી સુબુદ્ધિ પ્રગટ કરીને, પ્રજ્ઞા છીણી, એના દ્વારા રાગ અને જ્ઞાનને જુદા કરે, આ જ્ઞાન અને આ રાગ એમ જુદા કરે, પ્રજ્ઞારૂપી છીણી દ્વારા એને જુદા કરે રાગને અને જ્ઞાનને, તો બંધન છૂટે. જે બંધ છે એને અને જ્ઞાનને છૂટા કરે તો બંધન છૂટે. સમ્યક જ્ઞાનરૂપી તીક્ષ્ણ પ્રજ્ઞા છીણી વડે પુણ્ય પાપના ભાવ અને ભગવાન આત્મા ભિન્ન પડે છે, એ જુદા પડે છે. તો આવું ભેદ વિજ્ઞાન પ્રગટ કરે તો તે બંધનથી છૂટે છે. કેટલાક લોકો જીવોની દયા પાળો, વ્રત પાળો, તપ કરો, ભક્તિ કરો, તે વડે ધર્મ થઈ જશે એમ કહે છે. પણ એમની એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે. એથી ધર્મ નહીં થાય, એથી શુભ બંધ પડશે, પુણ્યનો બંધ પડશે અને એમને ભવમાં રખડવાનું થશે. કે ભલે એ માનતા હોય કે શુભભાવથી ધર્મ થાય, પણ ખરેખર એ શુભભાવ બંધનું કારણ છે, એ ધર્મનું કારણ નથી. શુભભાવ બંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. જેમ લોખંડની બેડી તીક્ષ્ણ આયુધ વડે છેદતા છેદાઈ જાય છે, તૂટે છે, તેમ પ્રજ્ઞા છીણી વડે રાગ અને જ્ઞાનની સાંધમાં પ્રજ્ઞા છીણીને પટકતા એ જ્ઞાન અને રાગ છૂટા પડી જાય છે અને બંધન તૂટે છે. પુણ્ય પાપથી મારી ચૈતન્ય સ્વરૂપ ચીજ ભિન્ન છે એમ જાણી પોતાની ચીજમાં જ્ઞાનને એકાગ્ર કરવું, એનું નામ પ્રજ્ઞા છીણી. પ્રજ્ઞા છીણી ફરી પાછી આપણને યાદ કરાવી કે કોને પ્રજ્ઞા છીણી કહેવી, મારી ચૈતન્ય સ્વરૂપ ચીજ એટલે કે હું ભગવાન આત્મા છું, એ આ બધા શુભાશુભ ભાવોથી ભિન્ન ચીજ છે એમ જાણી સમજી અને પછી જ્ઞાનને ત્યાં એકાગ્ર કરવું. જ્ઞાનને એકાગ્ર કરતા એ પોતાને બધાથી જુદો ભગવાન આત્માનો અનુભવ થાય છે અને એમ જ મોક્ષના ઉપાયની શરૂઆત થાય છે. ત્યાંથી જ મોક્ષના ઉપાયની શરૂઆત થાય છે. સમ્યક દર્શન થતા જ ધર્મની શરૂઆત થાય છે. પ્રજ્ઞા છીણી, ભેદ વિજ્ઞાન એક જ મોક્ષનો ઉપાય છે. તો આ રીતે અહીંયા મોક્ષ અધિકાર પૂરો થાય છે અને આ પ્રમાણે સમયસાર શાસ્ત્રના મોક્ષ અધિકાર ની બધી ગાથાઓ તેમજ કળશ ઉપરના પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો પણ અહીંયા પૂરા થયા. હવે પછીનો અધિકાર આપણે આવતીકાલથી લઈશું. મોક્ષ અધિકાર પછીથી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. ઘણો મોટો અધિકાર છે. 108 ગાથા અને 54 કળશ છે અને એ બીજા બધા અધિકારથી વિશેષ સૂક્ષ્મ છે, ખૂબ ધ્યાન આપવા યોગ્ય છે, ગંભીરતાથી સમજવા જેવું છે. આ બધા અધિકારમાં આપણે જે સમજ્યા છીએ એ વાત ગુરુદેવે સમજાવી છે. હવે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ઘણી મહત્વની જે મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનો છે એને માટે ઘણી ઘણી મહત્વની વાત એમાં આચાર્ય ભગવાને કરી છે. એટલે આ અધિકારને વધારે ગંભીરતાપૂર્વક લેવો, વધારે ગંભીરતાપૂર્વક લેવો એટલે કે એનો બરાબર અભ્યાસ કરવો. સ્વાધ્યાય કર્યા પછીથી ફરી પાછો એનો અભ્યાસ કરવો, ગુરુદેવના પ્રવચનો પણ સાંભળવા, આ બધું ખૂબ જરૂરનું છે. કેમ કે સમયસારનો સ્વાધ્યાય કંઈ જીવનમાં વારે વારે થઈ જાય છે એમ બનતું નથી. એક સરખો સમયસારનો સ્વાધ્યાય થવો, એક સરખો, કોઈ વાર તહેવારે કે એમ નહીં, પણ એક સરખો નિયમિત આવો મોક્ષ માર્ગનો સ્વાધ્યાય કહેવાય એવો આ સમયસારનો સ્વાધ્યાય થવો એ પણ પુણ્યનું કારણ છે. આપણને બધાને એ પુણ્ય છે એટલે આપણે એવો સ્વાધ્યાય કરી શક્યા છીએ. તો હવે થોડુંક વધારે એમાં જોર આપવાની જરૂર છે. નાની મોટી વાતો જીવનમાં બનતી રહે એને કારણે થઈ, અને સ્વાધ્યાયમાં ગેરહાજર રહેવું એ યોગ્ય નથી. એમાં હવે આ અધિકાર વખતે તો ખાસ મારી બધાને વિનંતી છે કે એમાં જરાય પાછળ ન પડશો, કોઈક રહી ગયો સ્વાધ્યાય એમ પણ ન થાય, અને ગુરુદેવના પ્રવચનો પણ બરાબર સાંભળજો. આ બધું કરવાનું ખૂબ જરૂરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલથી નવો અધિકાર શરૂ કરશું. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત.